તારીખ 30/3/1998 થી તારીખ 7/4/1998 સુધી પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ભાવનગરમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 135.
જે બપોરે દીદીએ મને બોલાવેલો એટલે એણે મને મારા 3-4 દોસ્ત દેખાડેલા. મેં એને પહેલાં કીધેલું કે મારામાં કંઈ એવું દેખાય તો મને કહેજો તમે. એટલે પહેલો એક દોષ મને એમણે એ દેખાડ્યો કે જ્યારે દોષ કોઈ બતાવતું હોય ત્યારે એને સ્વલક્ષે લેવામાં નથી આવતો, એક એ દોષ એને દેખાડ્યો મારો. અને બીજું એમને એમ બીજો દોષ એ દેખાડ્યો કે સત્સંગમાં હું પાર્ટિસિપેટ નથી કરતો, બીજો દોષ એ દેખાડ્યો. અને એમ કે પરિણામોની જે ચર્ચા કરવી જોઈએ એવી રીતે ચર્ચા નથી કરતા તમે, એવી રીતે આ 3 દેખાડેલા દોષ એમણે મને. બરાબર છે, સાચી વાત છે. ભાઈશ્રી બીજું બી બીજા મુમુક્ષો અને જો કંઈ મારામાં એવી રીતે દેખાતું હોય તો એ લોકોને બી કહેવાની છૂટ છે મને, કેવું જો એ લોકોને કંઈ લાગતું હોય તો મને કહી શકે છે. અને ભાઈશ્રીના દિવસે કમ્પ્યુટર માટે આપ જ્યારે ઘરે આવેલા એટલે એ વખતે મારાથી જે ભૂલ થયેલી એને માટે હું મિતાબેનની અત્યારે બધાની વચ્ચે જ માફી માગું છું કે એમાં મારી ભૂલ હતી એની અંદર.
અધિકાર બુદ્ધિ વધારે કામ કરતી હોય છે, અપેક્ષામાં અધિકાર બુદ્ધિ કામ કરતી હોય ને એ પરસ્પરના કષાયનું કારણ બનતું હોય છે. આવે છે કઈ સ્પષ્ટ
એમાંથી છૂટવું છે.
આકુલતા તો દોષ ને લઈને છે, જો દોષ થી છૂટીશ તો જ આકુલતાથી છૂટાશે. માટે શેનાથી છૂટવું છે કે મારે દોષ થી છૂટવું છે એમ આવવું જોઈએ સ્પષ્ટ. જ્યાં સુધી એમ ન આવે દોષ થી છૂટવાનો, વેદના આવવી જોઈએ તો જ કામ થવાનું. બેન પ્રત્યે દ્વેષ બુદ્ધિ છે, આપણે શું શું બની શકાય છે સર? પછી એનો વિકલ્પ શું કરવો સર? જયારે કોઈ સંબંધ નથી તો એનો વિકલ્પ શા માટે? કોઈ ચીજ નહીં મિલ રહી થી
કારણ જોયું તો એમાં મને એમ લાગ્યું કે એનું કારણ એ છે કે આ દોષથી છૂટવું નથી.
ભાવના દેખામી ને લઈને બધું ઊંધું થાય છે, છૂટવાની ભાવનાની જે ખામી છે અથવા આત્મકલ્યાણની જે ભાવનાની ખામી છે એને લઈને બધા પ્રકારો અનેક જાતના ઊભા થઈ જાય એવું છે. એટલી ભાવના તીવ્ર એટલી દરકાર ને કાળજી વધારે આવે એ સ્વાભાવિક છે. મૂળ વાત તો એ છે. બીજું અનેક વાર એ વાતની ચર્ચા થઈ ગઈ છે અહીંયા આપણે ચર્ચાના સમયમાં, એ કોઈ પણ જ્યારે આપણને કાંઈ કહે ત્યારે સામે આર્ગ્યુમેન્ટ નહીં આપવી, જે કહે એને સમજવાનો પ્રયત્ન કરવો, એટલે બીજી ગડબડ ઓછી થશે અને વિચારવાનો અવકાશ રહેશે. આપણને શું લાગે છે, આપણે શું સમજીએ છીએ એ ગૌણ રાખવાનું છે. સામો માણસ શું કહેવા માગે છે એના ઉપર ધ્યાન વધારે દેવું જોઈએ. એમાં સત્સંગ કરાવતા હોય એના ઉપર વધારે ધ્યાન દેવું જોઈએ.
તારીખ 31/3/98
અથવા પોતાપણાનું જ કારણ છે. અને મુખ્ય વાત તો એના ઉપર ધ્યાન દોરી રહ્યું હતું પહેલા કે પોતાપણું તો મૂકવું જ છે અને પાતળું પાડવું જ છે ગમે તેમ કરીને, એટલે આના પરિણામ સામે લડવું તો પડશે. લડાઈ એક વખત સારી રીતે લડાઈ ચાલશે પછી જે ઠંડા પડશે. આપણે હારવું નથી. ઘણા વખતથી દ્રઢ કરેલા પરિણામ છે એટલે છૂટવામાં એકવાર તો પરસેવો ઉતરી જાય એવી મહેનત કરવી પડે, એવો પુરુષાર્થ કરવો પડે, એટલો પરિશ્રમ કરવો પડે એમ સમજીને લડવાનું છે. લડવું જ છે, હવે ડૂબવું નથી, ઉતરવું છે, લડવું છે એમ સમજીને ઉત્સાહ લાવવાનો છે, લડાઈનો ઉત્સાહ લાવવાનો છે. અને પોતાપણાના પરિણામની ભયંકરતા વારંવાર સ્મરણમાં લેવી મોટી વાત એ છે, તો પાતળો પડતા વાર નહીં લાગે. બીજું જેમ કૃપાળુ દેવે કહ્યું કે સત્સંગની ઈચ્છા વાળાને કુટુંબ અને પરિગ્રહનો પોતાપણું ઘટે નહીં, એમણે મૃદુ ભાષામાં કહ્યું. પણ આપણે સ્વાધ્યાયમાં એમ લીધું હતું કે અહીં તો પ્રતિબંધવાળાને નો એડમિશનનો બોર્ડ લાગી જશે, એટલે બહારમાં બોર્ડ નહીં લાગે પણ અંદરમાં એમ સમજી લેવાનું કે આપણને હજી પ્રવેશ નથી મળ્યો. આપણને પોતાપણું વર્તે છે તો આપણને હજી પ્રવેશ નથી મળ્યો. આપણે ભલે અહીંયા બેસીએ છીએ, બેસવા દઈએ છીએ એટલું સારું છે, ઉઠાડી નથી મૂકતા એટલું સારું છે. હા, નહીંતર કોકોકલાનીઓ બહુ કડક હોય છે, ઉઠાડી જ મૂકે, ચાલો હાલતા થવાથી એમ કહી દઈએ. શું આપણે એમ સમજવાનું કે ઠીક છે, આપણને હજી પ્રવેશ નથી મળ્યો, હજી આપણે એમ બેસવાને લાયક નથી થયા, આપણે હજી સત્સંગને લાયક નથી થયા, એવી રીતે જરાક કડકાઈથી પોતાને પોતા તરફ વર્તવું. પોતાપણું તો લગભગ બધા મુમુક્ષુને છે, પણ કોઈને પાતળું હોય, કોઈને તીવ્ર હોય. આપણે તો મૂળમાંથી કાઢવું જ છે, એ કાઢે જ જ્ઞાન દશા આવે છે. એમ છે, દૂસરે કા અપના કામ બહુત બાકી હૈ, દૂસરે કા વિચાર ક્યો કરે. ઓર જો પરિવાર કા વિચાર હૈ, યે તો અભી જો બાત બતાયા વહી લાગ સબકો લાગુ પડતા હૈ. યહાં બેઠને કા એડમિશન હી નહીં મિલેગા, એસા લેના હૈ હમકો, હમે ઇધર બેઠને લાયક હી નહીં હૈ. આગે કી ક્યા બાત કરના હૈ, સત્સંગ કે યોગ્ય નહીં રહેતે હૈ. વો તો અપનાપન છોડના હી હૈ.
ભાવ અંદર મેં રહેતા હૈ.
અચ્છા,
કઈ ચીજ મેં એસે અંદર મેં પરિણતિ રૂપ સે દેખને લગતા હૈ. હા
હા, લોક સંજ્ઞા હૈ. ક્યા હૈ? લોક સંજ્ઞા હૈ. વો અચ્છા દિખાવ અપના હોવે વો લોક સંજ્ઞા મેં જાતા હૈ, જિસમે તીવ્ર પરલક્ષ હૈ. ક્યા? વહાં પરલક્ષ મામૂલી નહીં હૈ, કિંતુ તીવ્ર હૈ. ઓર વો અપને કો સ્વસન્મુખતા સે બહોત વિરુદ્ધ લે જાતે હૈ, દૂર લે જાતે હૈ. એટલે કૃપાળુ દેવ ને તો ઉસકો કાલકૂટ વિષ કહા હૈ. કૈસા વિષ કહા? કાલકૂટ વિષ કહા હૈ. સબસે ભયંકર વો હૈ. તો ઉસમે તો સાવધાન હોના હી હૈ.
એસે બુદ્ધિપૂર્વક દિખતા નહીં હૈ કે કોઈ બુદ્ધિ કરતે હૈ, પરિણતિ રૂપ સે દિખતા મેં આતા હૈ.
હા હા, વો તો હૈ હી કે બહોત રસ લે લિયા હૈ, ઇસલિયે પરિણતિ હો ગઈ હૈ. પરિણતિ ક્યું હુઈ? કે જ્યાદા રસ લે લિયા, ઇસલિયે તો પરિણતિ હુઈ.
કોઈ ચીજ જૈસે કોઈ દેતા હૈ, કોઈ ખાને પીને કા ચીજ દેતા હૈ, તો સમજતા નહીં લેના હૈ. અંદર મેં દ્રષ્ટિ રહેતા હૈ કે લે, ઉપર સે બોલતા હૈ કે નહીં લેના હૈ, એસા
દબાતે હૈ. વૃત્તિ
વૃત્તિ
કો દબાતે હૈ,
દબાતે.
ઉસકો દેખો ઉસ વક્ત કે ઉસમે સુખ કહાં હૈ. યે કલ્પના હો રહી હૈ, સુખ કહાં હૈ?
ઉસમે એસા લગતા વૈસે કે યે જો વૃત્તિ કો દબાતે હૈ, દૂસરે કો અચ્છા લગે ઇસલિયે દબાતે હૈ, એસા લગતા હૈ.
હાં, વો તો વો લોક સંજ્ઞા મેં જાતા હૈ ફિર.
પણ એસે બુદ્ધિપૂર્વક હમકો નહીં લગતા હૈ, પણ હમ જબ ઉસકો એનાલાઇસિસ કરતે હૈ તો સૂક્ષ્મ રૂપ સે લગતા હૈ કે મેરે કો એસા ભાવ હૈ અંદર
મેં. હમ, તો યે લોક સંજ્ઞા કા પરિણામ હૈ કે દૂસરે કો અચ્છા લગેગા.
એસે બહોત સે પ્રસંગ મેં યે ચીજ સમજ
આતા હૈ. યે દિખાવ વાલા ચીજ બહોત ભયંકર હૈ. સંસાર કી ઉપાદેયતા જાયેગી નહીં. જહાં તક વેદના નહીં આઈ હૈ, સમજના ચાહીએ કે હમારી સ્પષ્ટ રુચિ હૈ સંસાર કે. જો 454 મેં કલ પઢા કોઈ વાત લેના હૈ કે હમારી સ્પષ્ટ રુચિ સંસાર કી ખડી હૈ ઓર વહાં તક न तो हमने ज्ञानी के वचन सुने हैं, न तो हमने ज्ञानी के दर्शन किए हैं, और चारों प्रतिबंध भी खड़े हैं, सत्संग के लायक भी नहीं रहते हैं। मैंने फिर दिखाव करने के इस परिस्थिति में तो किसका दिखाव करना है, इतना तो सब प्रकार से पूरे पूरे दोष से तो भरे हुए हैं, घिरे हुए हैं, तो फिर क्या आडंबर करना है हमको। बुरा नहीं लगे, मैंने प्रसंग क्या है,
किसी दूसरे को बुरा नहीं लगे, घर वालों को
ना?
घर वालों को, मैंने क्यों किसी को बुरा नहीं लगे, ऐसा कोई सावधानी रखते ना
तो, किस कारण से, किस बारे में?
अब जैसे प्रतिभा यहाँ पे आई
है,
प्रतिभा आई यहाँ पे, आई है तो हम उसको उसके साथ बर्तन करने में ऐसा ख्याल रखें कि इसको कहीं बुरा नहीं लग जाए, तो हमें सत्संग बिगड़नी पड़े फिर आगे, तो इसमें लोक संज्ञा का भाव आ
गया। सत्संग में विघ्न पड़ने की क्या बात है?
अब जैसे आप उधर जाएं तो फिर वो सहयोग नहीं दे तो फिर हमें बहुत प्रॉब्लम हो जाएगी, सत्संग छूटेगा, आपके साथ जो समय देते हैं वो भी नहीं दे पाएंगे। अंदर गहराई में जब पकड़ा ना तो ये वाला भाव निकला, तो लोक संज्ञा में जाएगा।
ऐसा है, एक तो अपनत्व से कारण से हो तो अलग बात है, बाकी तो वो अपनी ड्यूटी संभाले, अपन अपनी ड्यूटी संभाले, स्पष्ट बात तो उतनी है। सत्संग को गौण करना होवे तब तो ठीक नहीं है, इतना स्पष्ट बात है कि वो बात ठीक नहीं है गौण होने का, बाकी तो अपना जो व्यवहार है वो तो समुचित होना चाहिए।
જીવી રહ્યો છે અહીંયા આવે ને સાંભળવા મળે તો એનું કઈક પણ એને આમાંથી નીકળી શકે, તરત સાવધાન થઈ ગઈ કે આ મને કેમ આનો વિકલ્પ આવે, બ્લાઇન્ડ તો ઘણા છે મને આનો વિકલ્પ કેમ આવે છે, મારો ભાઈ છે એટલે મને એના માટે વિકલ્પ આવે છે, તરત સાવધાન થઈને વિચારોને સ્ટોપ થઈ ગયા પણ આવતાની સાથે જ, પણ ત્યારે મારા પણ મને દેખાણું ભાઈ શ્રી આવા પણ જ્યારે પણ હું કોઈ પણ બ્લાઇન્ડ વ્યક્તિને જોઉં છું ને ત્યારે મને એનું સ્મરણ આવી જાય છે, અત્યાર સુધી પહેલાં મને એમ લાગતું હતું કે સ્મરણ તો આવે પણ એને લાઇટલી મેં લઈ લીધું હતું, મારા પણ મને બહુ તે વખતે મને લાગતું નહોતું કે આટલું બધું મને અટેચમેન્ટ છે, હવે મને લાગે સ્મરણ આવે છે મારો ભાઈ છે એટલે મને, નહીં તો મને શા માટે સ્મરણ પણ શા માટે, અત્યાર સુધી મેં જયારે પણ જોયું છે ને એને કોઈ મેં ખેત થયો જ નથી એનો, હવે લાગે છે બસ બહુ મોટું નુકસાન કરી નાખ્યું, આવી રીતે પરિણતિ મેં વધારે ઘાટ કરી છે મારા પણ એની છે ને
ઘણું દ્રઢ કર્યું, નુકસાન નો વેપાર તો ખૂબ કર્યો છે, હજી ક્યાં સુધી કરવો છે વિચારવાનું છે,
તારીખ 2/4/98 ભાઈ શ્રી આજે બપોરે કમ્પ્યુટર વાળાને બોલાવેલો, ત્યાં અમુક થોડુંક કામ કરાવવાનું હતું એની અંદર, એટલે અમુક પ્રોગ્રામ એમાં ઇન્સ્ટોલ કરવાના હતા, એટલે એ વખતે જે વખતે એ કામ કરતો હતો એની પર ભાઈ શ્રી, એટલે હું જોતો હતો એ કેવી રીતે કામ કરે છે, એટલે શીખડાવતો હતો કે હવે આવી રીતે આમાંથી આમ કરવું હોય તો આમ કરવું ને એટલે બધું ઓપરેટ કેવી રીતે કરવું એ શીખડાવતો હતો મને. એ અમુક જ્યારે ઓપરેશન દેખાડતો હતો એની અંદર, ત્યારે જોતી વખતે એની અંદર મને વિસ્મયતા લાગતી હતી, એટલે થોડું આશ્ચર્ય પણ લાગતું હતું કે કેવી રીતે એની અંદર સેટિંગ કરેલું છે આ લોકોએ આ બધું, એટલે એનું એક એક જાતનું કુતૂહલ એ વખતે અને એની એક જાતની વિસ્મયતા અંદરમાં લાગતી હતી. કેવું કમાલ છે એમ એક વખત એવી રીતે ભાવ અંદરમાં ચાલી ગયો એની અંદર, કેવી રીતે કામ થાય છે એની અંદર, તરત જ પકડાઈ ગયું હતી એ વખતે, એટલે તરત જ એમાં પછી પરિણામ ઓસરી ગયા, પછી નિરસ થઈ ગયા હતા. આમાં રસ એમાં એ વખતે એ રીતે એક વખત તો આવી ગયો હતો એની અંદર.
કોમ્પ્યુટર જે રચના છે એ રચના કરનાર તો કોઈ સૂક્ષ્મ ગામ જ્ઞાન વાળો છે ને, બહિર્મુખ અલ્પ સૂક્ષ્મ જ્ઞાન નો આ રિઝલ્ટ છે. કેવું? મિથ્યા જ્ઞાન, બહિર્મુખ અલ્પ અને મિથ્યા ત્રણેય પ્રકાર છે. તો પછી અંતર્મુખ, સર્વજ્ઞ સ્વભાવી, સમ્યક જ્ઞાન નો મહિમા કેટલો આવે એમ એના ઉપર છે એમ વિચારવું જોઈએ. આત્માની શક્તિ ને વિચારવી જોઈએ. તો જળ નો મહિમા નો આવે, ચેતન નો મહિમા આવે.
તબિયત વધારે બગડી ગઈ હતી, ગરમીને લીધે બીપી વધારે લો થઈ જાય છે, મીઠું અને સોલ્ટ સુગર બને ઘટી જાય છે, ત્યારે એકદમ વીકનેસ, એટલે થોડુંક ચાલવું હોય તો જોર હિંમત જ ન આવે એટલી બધી વીકનેસ થઈ ગઈ. તો સવારે તો નક્કી કરી હતું કે અમારે પ્રતિબંધ મને બહુ જ વચ્ચે અવરોધક થાય છે, મને હારી નથી જવું આ વખતે. તો સત્સંગમાં આવી ત્યાર સુધી ને ઘરે પછી ત્યાંથી સત્સંગમાંથી ઘરે આવી તડકામાં ત્યાર સુધી તો મારા પરિણામ બગડ્યા નહોતા, શરીર પ્રત્યે બહુ ધ્યાન નહોતું જતું, પણ પછી તડકામાં માથું સખત ચડ્યું હતું ઘરે આવીને. માથું ચડ્યું તો બપોરે માથા પર ગરમ ઠંડા પાણીના પોતા મૂકવા પડ્યા, પછી પોતા મૂકવા પડ્યા ને એટલે ઢીલાશ આવી ગઈ થોડી, એટલે ઢીલાશ પછી વધતી જ ગઈ થોડી, જે શરીર સામે જીતવા માટે જે પ્રયાસ કર્યો એમાં પછી ઢીલાશ આવી ગઈ. પછી સાંજે બપોરના સત્સંગ પછી સુનિતાબેનના ઘરે જવાનું થયું, એમને કંઈક બનાવવાનું કીધું, તો એ બનાવવાનું કીધું હતું બે ઢોકળા, કે એ પોતે હતા ને ઘરે, એટલે ક્યાં મૂકી મને જર્યું નહીં. ઘરમાં બધું કામકાજ ચાલતો હતો, પ્લમ્બરનો તો બધું જેમ તેમ વાસણો બધા હેઠા પડ્યા હતા, તો ત્યારે મને થોડો અણગમો પણ થઈ ગયો ને સુનિતાબેન માટે અસરળતાના પરિણામ પણ થઈ ગયા, પણ તરત હું સાવધાન થઈ ગઈ, એટલે પરિણામોને લંબાવવા લીધા નહીં પણ થઈ ગયા ખરા. શરૂઆતથી જે અશાતાના પરિણામથી ઢીલાશ આવી ગઈ, ઢીલાશ વધી ગઈ પાછી આ અસરળતાના પરિણામથી, પછી સાંજે પરિણામ વધારે નીચે પડતા જ ગયા. અને સાંજના સત્સંગમાં પછી મારું મન લાગ્યું નહીં, અને એટલે સુધી કે ચર્ચામાં પણ હું કહી ન શકી, કારણ કે એ વખતે એવું લાગતું હતું કે હું કહીશ તો પણ મને અસર નહીં આવે, અત્યારે એટલું બધું મને મારામાં જડતા આવી ગઈ હતી. અને સત્સંગમાં બે ત્રણ વખત ઝોકા આવી ગયા હતા. પછી બપોરે મેં ચર્ચામાં વાત કરી ત્યારે મિતાબેને પણ મને કીધું કે આ તમારા દેહાદેશના વારે ઘડીએ પરિણામ કેમ થઈ જાય છે એટલા વખત. ત્યારે દીદીએ ને પણ કીધું કે વારે ઘડી પહેલા જે ત્યારે પણ નિવેદન કરું છું ભાઈ શ્રી, ત્યારે ખરેખર એકચુલી છૂટવાના ભાવ હોતા નથી, પણ દોષ પકડાય છે ને નિવેદન કરું છું એનો પણ મને ત્યાં પ્રકારનો સંતોષ વર્તે છે, અને એને પાછળ જે ખેદ થવો જોઈએ ખેદ પણ યથાર્થ થતો નથી, જેના લીધે મને આટલું પરિભ્રમણ મારું વધી રહ્યું છે એવો પર એટલો ખેદ મને લાગતો નથી. એટલે અત્યાર સુધી પછી અમારે ઘરે જે પરિણામ થયો છે એને પરિણામ માં પછી પછી ફરક નથી પડતો મારામાં, એ જ ને એ પ્રકાર હજી ચાલુ જ રહે છે. જયારે મીતાભાઈ ને કીધું ને વારે ઘડી થઈ જાય ત્યારે થોડું ગભરાટ થઈ ગયો કે હજી મારે છૂટવાનું મારામાં બળ નથી આવતું ને મારે થી વારે ઘડી થાય છે તો હું કરીશ શું.
સત્સંગની જે અસર આવવી જોઈએ નથી, શરીરનું ઘણું લક્ષ છે, તીવ્ર લક્ષ છે. ફેર પડતો નથી, શું કારણ છે જરાક તપાસવું, તમારી તપાસવું જોઈએ કે ફેર કેમ પડતો નથી, એની જૂની કેસેટ કેમ વાગે છે. ગમો કેમ આવ્યો એમાં હું ખરાબ હું છે કેમ ખરાબ છે નથી પકડાતું પહેલેથી નક્કી કરી નાખ્યો હોય આમ આ શાક સારું નહીં આ સારું નહીં આ સારું આ સારું ને આ સારું નહીં
બે દિવસ થી એટલે ભાઈ શું મને એમના પ્રત્યે દ્વેષ ના ભાવ થઈ જાય છે કે એને કીધેલું છે તો પછી શું કામ મોડા થાય કરે છે એ રોજે. અને પછી બીજાને બેસાડી દે છે વચ્ચે એટલે આજે પહેલા પણ બેસાડ્યા ત્યારે પણ મને દ્વેષના ભાવ આવેલા અને પછી આજે જ્યારે એને બેસાડે ને મને સારી જગ્યાનો મળી બેસવાની તો એમાં થતા હતા દ્વેષના ભાવ.
અનુકૂળતાની ઈચ્છા રહે
પછી અને ટાઈમ પર ન આવે તો મને જાતનું અંદરમાં રહે કે અગર મોડું થઈ જશે તો એ લોકો અંદર નહીં લે એમ જાતનું એક ભય એકવાર થઈ જાય.
શું થાય આપણા હાથની વાત કરી તો ઉદય પ્રમાણે જ બને ને કેટલા માં.
તારીખ 3/4/1998
બીજા વિચારો ચાલી જાય છે, ક્યાં કોઈ સંસ્થા બાબત માં કે ક્યાં કોઈ ઘર બાબત માં
મહત્વ સત્સંગ કરતા એનું મહત્વ વધી ગયું. નાનીઓએ સત્સંગને કેટલું મહત્વ આપ્યું છે, એ મહત્વ આવવા માટે સમજાયું છે. એવું મહત્વ આવે એટલા માટે એ વાત સમજવાની છે. એટલું મહત્વ આવે તો બીજું બધું ગૌણ થઈ જાય. આપણા હાથની વાત થોડી છે,
दोष वगैरह होता है उसको भी देखने का कोशिश करते हैं, पर वहाँ तक पहुँच नहीं पाते हैं जहाँ पर अनुगमा दोष से अनुगमा लगे, परिणाम में भक्ति पूरे आकुल तक उत्पन्न हो, ऐसा सिचुएशन बन नहीं पाता है. कोशिश करते हैं फिर भी होता नहीं,
लाइटली ले लेते हैं.
जैसे सरलता के लिए भी परिणाम ऐसा रहता है कि परिणाम बहुत सरल 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 हो जाए, क्योंकि कभी कभी देखते हैं कि अनजाने में भी हट का इच्छा नहीं होता है, भक्तिपूर्वक ऐसा नहीं रहता कि हट करना है, सावधानी भी बरतने की कोशिश करते हैं, फिर भी अनजाने में कई भी जगह में और नोट करते हैं कि थोड़ा भी हट हो जाता है, ऐसा देखने में आता है.
प्रकृतिगत है,
सावधानी रखने की बहुत कोशिश करते हैं, फिर भी कई कई जगह में ऑब्जर्व करते हैं कि हाँ यहाँ पर हट हो गया हमारा, इतना थोड़ा खींच गया, परिणाम इतना खींचा.
कोशिश चालू रखनी चाहिए तो एक दिन सफलता मिलेगी. कोशिश चालू रखनी चाहिए.
रात को भी बहुत कोशिश करते हैं कि विचार ये करते हैं, विचार करते करते पता नहीं चलता कि नींद कब आ जाता है, इस तरह से विचार कोशिश करते हैं कि नहीं आज देखते हैं कितना है, फिर भी वो चल नहीं पाता रात को, खास करके रात के टाइम में देखते हैं कि चल नहीं पाता, नींद आ जाता. फिर रात को उठते हैं एक बजे डेढ़ बजे कभी उठते हैं, फिर देखते हैं कि क्यों ये बंद हो गया, ये मेरा प्रॉब्लम तो सॉल्व हुआ नहीं अभी.
चिंता नींद को खा जाती है, चिंतित अवस्था में वैसे ही नींद कम आती है. तो अपने को चिंता है तो अलग बात है, नहीं है तो अलग बात है.
चिंता होती है पर उस तरह का नहीं होती है कि जैसे इसी विषय के छोड़ के हम कोई दूसरा विषय मेरे ध्यान में नहीं आवे, या अनगवा हो या डर लगने लगे, ऐसा पोजीशन अंदर में नहीं देखते.
इसलिए जो परिभ्रमण का की भयंकरता है, भवरोग की जो चिंता है, वो यथार्थ रूप में नहीं आई. સ્પષ્ટપણે મંથન માં લેવું જોઈએ કે આ કારણે કેમ માન આવે છે, જરા ખુલીને વાત લેવી જોઈએ ચર્ચામાં, કે આ કારણે માન આવે છે તો એનો પ્રયોગ પછી એ રીતે લેવાય. કેમ કે એમાં ઘણા પ્રકાર છે માન આવવાના, એક પ્રકાર નથી, માન તો માન છે પણ પ્રકાર ઘણા છે. તો કોઈ કયા અવલંબને માન ચડે છે એ પહેલાં જોવું જોઈએ, એની સામે એનો ઈલાજ વિચારી શકાય.
પછી એમ લાગતું હોય કે હું જે કરું છું
બરાબર કરું છું, અને પછી એમાં કોઈ દખલગીરી થાય તો એ ન ગમતું હોય અંદરમાં, પણ નથી ગમતું અંદરમાં.
જુઓ, એની પાછળ એક કોન્સેપ્ટ યથાર્થ હોય તો આવું ન થાય.
હાજી,
કોન્સેપ્ટ શું છે કે આખરમાં આપણું જ્ઞાન ક્ષયોપશમ જ્ઞાન છે. ક્ષયોપશમ જ્ઞાન છે, પાંગળું જ્ઞાન છે, અને બાહ્ય કાર્યોની અંદર કોઈ ગમે તેટલો બુદ્ધિશાળી હોય તો પણ ભૂલ થવાની પૂરી સંભાવના છે. જ્ઞાની પોતે પણ એ બાબતની અંદર એ જ કોન્સેપ્ટમાં હોય છે. અંતર્જ્ઞાન જુદી વસ્તુ છે આત્મજ્ઞાન. બાહ્ય જ્ઞાનમાં તો એ પોતે પણ સમજે ખરે પાંગળું જ્ઞાન છે, તો સૂક્ષ્મ જ્ઞાન છે, આમાં ભૂલ થવાની સંભવ છે, મારી પણ ભૂલ હોય એની અંદર. એટલે હું કરું છું એ બરાબર છે એ વાત અભિપ્રાય વિરુદ્ધ હોવી જોઈએ, એ અભિપ્રાય ખોટો છે. કેમ કે એ બની જ ન શકે. કોઈ પણ માણસ ભૂલને પાત્ર છે. અંગ્રેજીમાં તો કહેવત છે, ટુ એર ઇઝ હ્યુમન. કોઈ પણ માણસ એક હિસાબનીશ હોય ને, બહુ જ લાખો કરોડોના હિસાબને ચોપડા લખતો હોય ને, બહુ જ એક્યુરેટ હોય, પણ એ ગમે ત્યાં ભૂલ કરે. ગમે એવો પ્રૂફ રીડર હોય, પ્રૂફ રીડિંગમાં એની ભૂલ નીકળવાની, બીજો પ્રૂફ રીડર બેસે એટલે ક્યાંક ને ક્યાંક કાઢવાનો છે. શું છેવટે અલ્પ વિરામને ગમે તે હું એમ સૂક્ષ્મ જ્ઞાન છે, જ્ઞાન જ અધૂરું ને અલ્પ જ્ઞાન છે, પાંગળું સાવ જ્ઞાન છે. એટલે એના ઉપર તો કાંઈ મદાર જ બંધાય નહીં. એટલે કોઈ પણ કામમાં કોઈ સૂચન આપે એટલે હંમેશા વેલકમ કરવું, આપણા અભિપ્રાયનો વિષય હોવો જોઈએ. પછી માનસર ચડવાનો પ્રશ્ન નહીં. નહીતર શું થયું કે આપણે પૂર્ણ નહીં હોવા છતાં આપણને પૂરા પૂર્ણ માની લીધા છે. હું પરફેક્ટ છું, મારું બધું કામ પરફેક્ટ હોય, કોઈ દિવસ બને જ નહીં. અશક્ય વસ્તુ છે કોઈના માટે પણ, તમારા માટે નહીં, કોઈના પણ, મારા માટે, બીજાના માટે, બધાને માટે એ વાત અશક્ય છે. એટલે એ કોન્સેપ્ટમાં હંમેશા રહેવું જોઈએ કે કોઈનું સૂચન આવે તો એકદમ મધ્યસ્થ થઈને વિચાર કરવો, કેમ હોય શકે, બનવા દૂર છે, એમ ન પણ હોય શકે, બનવા દૂર છે. પછી અણગમો થવો, માન થવું, એ પ્રકાર ઉપયોગ
અને વૈશ્યમાં કામમાં પરફેક્ટ થવું જોઈએ એ અભિપ્રાય એ વાતને કેવી રીતે કોઓર્ડિનેશન
ના, એટલે કામ સારામાં સારું થવું જોઈએ એવો આપણો અભિપ્રાય હોય, પણ એનો અર્થ એવો નથી કે આપણા કરતા કોઈ ચડિયા તો ન જ કરી શકે, એવું તો કઈ નથી. નાની હોય એટલે એમ કે થોડું વિચારે કે કોઈ મારા કરતા આગળ જ્ઞાની ન થાય, હું ચોથે ગુણ સ્થાન પાંચમ ગુણ સ્થાન વાળો કોઈ ઉત્પન્ન ન થાય એવું થોડું બને. મુનિ હોય તો કોઈ કેવડી શિષ્ય દીક્ષા લઈએ, કેવડી ન થાય, મુનિ મુનિ રહી જાય, બોલા કેવડી થઈ જાય. એટલે એ તો સ્વતંત્ર છે બધા. એટલે કામ પરફેક્ટ સારું થાય આપણે ઈચ્છીએ એનો અર્થ એમ નથી, એથી આગળ કાંઈ હોય જ નહીં.
બરાબર,
મોટી મોટી કંપનીઓ સારામાં સારા ટેકનિશિયન રોકીને પોતાની પ્રોડક્ટ માર્કેટ કરે છે, પછી અમુક ટાઈમ પછી એ જ બ્રાન્ડને ન્યૂ શબ્દ લગાડી અને ચમકાવે છે કે નહીં. ન્યૂ કોલગેટ, ન્યૂ લિરિલ, પછી એને કોઈ ના કહે તારે પહેલેથી જ ન્યુ લાગવું હતું ને, તારું બી જૂનું શું કરવા લેવાય, આજે તો વધારે સારું બને, ન્યુ એટલે વધારે સારું, તો પહેલેથી વધારે સારું શું કરવાનું કે નો મૂકી પ્રોડક્ટ, એ સંભવ જ નથી. દુનિયાની અંદર દરેક ક્ષેત્રમાં રિસર્ચ ચાલુ જ જોઈએ છે અને કોઈ પરફેક્ટ થતું જ નથી, કોઈ પરફેક્ટ નથી. એલોપેથિક સાયન્સ છે, બહુ ડેવલપ થયું છે એમ કહેવાય, તો અમારે ગુરુદેવની બાબતમાં બધા ડૉક્ટરો સાથે બધી ચર્ચાઓ થતી, એમાં કોઈ વખત સામે સામે આર્ગ્યુમેન્ટમાં આવતા કેટલાક માણસો એમ કે બસ અમે કહી બધું ફૂલ એન્ડ ફાઇનલ,
તમે ને તમારું જે હોલ સાયન્સ છે ને એ ઇનકમ્પ્લીટ સાયન્સ છે, અને એની સાબિતી છે કે આજે તમારા સાયન્સમાં રિસર્ચ ચાલુ છે. કોઈ સાયન્સ કમ્પ્લીટ થયો તો રિસર્ચ આજે ચાલુ ન હતું. તમે તો છાના મારા બેસો કે હું કમ્પ્લીટ છું. તમે નહીં, તમારું હોલ સાયન્સ ઇનકમ્પ્લીટ છે. ફ્રી આર્ગ્યુમેન્ટ તમારે આપવી પડશે. એટલે આ જગતની પરિસ્થિતિ આ છે. બધા ક્ષેત્રમાં બધા જ સૂક્ષ્મ જ્ઞાનવાળા છે અને બધા જ અલ્પજ્ઞાન અધૂરા જ્ઞાનવાળા છે. પછી કોઈનો અહંભાવ કરવાનો પ્રશ્ન ક્યાં ઊભો થાય છે? એક વખત સાંજે ગુરુદેવ જમીને આટા મારતા હતા, ઇવનિંગ વોક જેને કહીએ, એમાં આપણે કનુભાઈ ભાઈને, હસમુખભાઈ ને, કાંતિભાઈ ભાઈને, નાના ના ભાઈ ત્યાં બોરીવલી મારીએ છીએ, કાંતિવલી બોરીવલી મારીએ છીએ, દુબળા સરખા આવે છે ક્યારેક. આપણે પાસે ક્યાં વખત હતો બીજો? હું આપણે મેં નબળાસ નથી એમ લોકોનો ભાઈ આમ સાહેબ નિર્દોષ ભાવથી બાળક બુદ્ધિથી કોઈ પૂછે એવી રીતે પૂછ્યું કે સાહેબ આપનું તો અગાધ જ્ઞાન છે, હજી આપને શાસ્ત્ર વાંચવું પડે છે કે? આપણી પાસે તો અગાધ જ્ઞાન છે કે હજી આપણે પણ શાસ્ત્ર વાંચવું પડે કે? ગુરુદેવ તો સમજી ગયા કે આ નિર્દોષ થશે. બીજાને પૂછાય, પૂછવાની પદ્ધતિ જે જોઈએ ને એમાં કે બીજી ખબર નથી. હવે અમારું તો કાંઈ જ્ઞાન નથી કે હવે શું કીધું? શાસ્ત્ર વાંચવું પડે હું હજી તો કાંઈ જ્ઞાન નથી કે અનંતમાં ભાગે નથી તો જ્ઞાન તો ઘણું હજી ઉત્પન્ન થવું બાકી છે કે એમ કહી દીધું સીધું. એને ક્ષેત્ર જ્ઞાનનું ભાન ક્યાંથી ચડે? કેમ કે પોતે ભાનમાં છે કે આ જ્ઞાન જ અધૂરું છે અને અલ્પજ્ઞપણું છે આમાં છે. શું એક અંતર્મૂર્તમાં કરોડો અબજો શ્લોકની રચના કરનાર ગંધર્વ દેવનો લબ્ધિપૂર્વકનો સૂક્ષ્મ હોય છે. આપણે તો કોઈને હજી લબ્ધિ અહીંયા હોય નહીં. અંતર્મૂર્તમાં 12 અંગની રચના કરે, 11 અંગને 14 પૂર્વ, એટલે કરોડો અબજો શ્લોક થાય એના. એ આમ ભગવાનની સામે જોવું હોય ત્યારે એમ થાય કે મારું જ્ઞાન અંતમાં ભાગે છે. કેટલું છે અને એ વાસ્તવિકતા છે, કલ્પના નથી કે નમ્રતા ઊભી કરેલી નથી. કેમ કે કેવળ જ્ઞાનમાં જે વસ્તુનું સ્વરૂપ આવ્યું છે એ દિવ્યધ્વનિમાં અનંતમાં ભાગે આવે છે, અને દિવ્યધ્વનિમાં જે પ્રકાશિત થાય છે એથી 12 અંગમાંનું જ્ઞાન અનંતમાં ભાગે છે. હવે આપણે અહીંયા 5, 25, 50 હોય તો આપણા વાંચ્યા એમાં શું થઈ ગયું? વાંચ્યા કેટલા? વાંચી વાંચી ન 50 હોય તો આપણા વાંચ્યા. ખેત તો આના છીએ, પ્રયાસ મેં તો જો હમ સમજે હે કે આપસ મેં ભિન્નતા હૈ તો પ્રત્યક્ષ ભિન્ન ભી હૈ તો ભિન્ન કો ભિન્ન દેખને કા પ્રયાસ ચલના ચાહીએ. માને પ્રયાસ એક પ્રયોગ હૈ. પ્રયોગ ક્યાં ચીજ હૈ કે જો સમજ હૈ ઉસકો એપ્લાય કરે. હમ સમજ કો એપ્લાય કરે ઉસી કા નામ પ્રયોગ હૈ. તો ઉસ તરહ સે ખેદ ભી હોતા હૈ ઓર પ્રયાસ ભી હોના ચાહીએ. હા ઠીક હૈ, હા જ્યાં તક સક્સેસ નહીં હોય ત્યાં તક.
ભાઈશી ભાઈશી આપનો બહુ મોટો અપરાધી છું. આપનો ગુનેગાર છું ભાઈશી. ભાઈશી હું નપાવટ છું, હું પાપી છું.
માયાવી પણ છું, હું માની છું ભાઈ શું, હું ક્રોધી છું, આટલા આટલા દૂષણો મારામાં ભરેલા છે ભાઈ, મહાશક્તિથી લપેટાયેલો છું ભાઈ શ્રી, મહાશક્તિને આડે હું મારા દોષને જોઈ નહોતો શકતો, દોષિત હોવા છતાં હું મહાન બનીને ફરતો હતો, હું બહુ ઘમંડમાં ફરતો હતો, આ દોષની આડે બીજા મુમુક્ષો પ્રત્યે જે દોષ દ્રષ્ટિ તીવ્ર થઈ ગઈ એનું પણ ભાન ન રહ્યું મને, તેમના માટે પણ મેં ઘણા માઠા પરિણામ કર્યા, આટલી બધી ભૂલો કરી છતાં ભૂલ જેવું કાંઈ દેખાતું નહોતું, એ મોટી ભૂલ થઈ પાછી બીજી, મેં આપની પાસે પણ મારા ઘણા દોષને છુપાવ્યા, આપની પવિત્રતાની સામે મેં દોષિત ભાવને ગુપ્ત રાખીને ભયંકર માયાચાર કર્યો છે, હું સ્વચ્છંદી છું, મેં આવું શા માટે કર્યું, હું અહીંયા શા માટે આવ્યો છું, મેં શા માટે જાગૃતિ રાખી નહી, હું આગળ વધ્યો છું એવું શા માટે મેં માન્યું, આવું અભિમાન કરીને હું બાજી ચૂકી ગયો, એકે દોષ ટાળ્યો નથી ત્યાં માનસે ના કર્યા, મેં આપેલો ભાઈ શ્રી શારીરિક રીતે અમને પાસે રાખ્યા, પરમજી આપે કીધું કે અમે કદાચ સત્સંગમાંથી કાઢી ન મૂકીએ, પણ અમારી નજરમાંથી તો નીકળી જ ગયેલા છો, આના શું બીજું દુઃખ કયું હોય શકે અમારે છીએ આ વિશ્વમાં, આના જેવી કમનસીબી કોને કેવી, આના જેવું દુર્ભાગ્ય બીજું શું હોય મારું, આવું આવું સાંભળવાનો દિવસ આજે જોવો પડ્યો, આની કરતા મોત આવી ગયો તો સારું હતું, મારી ભક્તિ ખોટી છે, જ્યાં માયા ભળેલી હોય ત્યાં ભક્તિ કેવી, છતાં આંધળાને કઈ દેખાણું નહીં, સ્વચ્છંદનો પાર નથી, બીજાના દોષ ગાઈને આ જીવ હિત કરવામાં બાકી નથી રહી, હું પતિત થઈ ગયેલો છું ભાઈ શ્રી, લાયકાત જેવું કઈ નથી, હું માનના ઝેરથી ભરેલો છું ભાઈ શ્રી, બીજા કેટલા દોષ ભર્યા છે, દોષની મૂર્તિ અને બેશરમીને મારી ભક્તિ ખોટી છે, મારો પ્રેમ ખોટો છે આપની માટે,
આવે છે એ ખોટું છે મારું. આપના નામ ને બોલ્યું છે, મેં કલંક રૂપ છું આપના નામ ઉપર.
लोभ तो उसको कहते हैं कि जो योग्य स्थान में हम खर्च नहीं करें. योग्य स्थान में खर्च करना चाहिए, वो जरूरी है. फिर भी अगर हम नहीं करते हैं तो ये हमारा लोभ है. तो लोभ की जो सीमा है वो उतनी है. करकसर है वो लोभ नहीं है. लोभ है वो दोष है, अवगुण है, जबकि करकसर है वो गुण है. करकसर करनी चाहिए. जैसे हमारे कपड़े फटे तो हम उसको कुछ सिलाई करके पहन लें, वो कोई लोभ नहीं है. लेकिन जहाँ खर्च करना चाहिए हमें, वहाँ हमारी वृत्ति संक्षेप हो जाए, वो लोभ है. जैसे कि देव गुरु शास्त्र आदि में हमें खर्च करना चाहिए, क्योंकि हमें हम पेट के लिए खर्च करते हैं, परिवार के लिए खर्च करते हैं. तो जहाँ योग्य स्थान है वो देव गुरु शास्त्र है. अगर वहाँ हमारी वृत्ति संकोच करती है तो वो लोभ है. जैसे साधर्मी है, वहाँ भी हमारी वृत्ति संकोच करती है तो वो लोभ है. अपने में संकोच करे वो लोभ नहीं है. अपने में तो संकोच करना वो तो अच्छा है, क्योंकि हमारी जो जरूरत है उसको हमें कम करनी चाहिए, हमारी अपेक्षाएं कम करनी चाहिए, हमारे आरंभ परिग्रह को कम करना चाहिए, वो जरूरी है, वो लोभ नहीं है. वो तो होगा ही, वो तो ठीक, परिणाम तो खराब होएगा ही. क्रोध, मान, माया, लोभ, चारों दोष में परिणाम तो खराब होगा ही, बिगड़ेगा ही. कसाई में तो परिणाम खींचता ही है. हमको आत्मकल्याण को मुख्य करना चाहिए, इससे हमारा अहित होता है, हमको नुकसान होता है, हम हमको खुद को क्यों नुकसान करें। मुख्य बात तो वही है सभी मुमुक्षों के लिए कि आत्मकल्याण की हमारी जो भावना है वो भावना के विरुद्ध हमें नहीं जाना चाहिए। मुख्य बात वो है, उसी लाइन पे हम चले तो कहीं भी दोष नहीं होगा। ऐसा ही लेना चाहिए। स्वीकार करने करने से तो दोष बिना जाएगा कैसे, स्वीकार नहीं
तो है,
उसमें ऐसा है कि अपने परिणाम सहज उदासीनता से करते हैं तो ठीक है, सहज उदासीनता के कारण से होना वो ठीक है, कोई वृत्ति को दबाव करके करने से तो कोई फायदा नहीं होगा। अगर हमारा उपयोग नहीं चलता हो, उदासीनता आ जाए तो अच्छी बात है।
વિશ્વાસ ઉપર બાર માં માની લેતા હોય છે, તો આપ જેમ કહો છો તો એની ઉપર વિશ્વાસ રાખીને એક વાત ઇન્વોલ્વ થઈને કઈ કામ થઈ શકે છે, પણ સમજાય છે, પણ ભાસતું નથી, ભાસતું નથી એ વાતને ઘૂંટીને ક્યારેય ઇન્વોલ્વમેન્ટ બરાબર નથી થતી ક્યારે, એવી ક્ષતિ મને સમજાય છે. કારણ કે બારમાં તો કોઈ કોઈ નુકસાન બતાડે તો તરત ક્યાં ચિત્તી થઈ જશે. હજી જોરથી એકદમ એકદમ જોરદાર નિર્ણય નથી આવતો હજી, અને અત્યાર સુધી આવી રીતે કર્યો છે, જ્યારે જ્યારે પ્રયત્ન કર્યો અધૂરો છોડી દીધો છે, ક્યારેક પૂરો જવાબ ન આવે ત્યાં સુધી પાછળ પડીને કામ નથી થયું, એ હકીકત છે. તો હવે આ વખતે એની પાછળ પડીને કામ કરવું, પણ છતાં એમાં હજી કોઈ ક્લેરિટીથી કોઈ વિચારણા એકદમ ચાલતી હોય એવું નથી લાગતું, એ પ્રત્યેક છે. વાતને ખીલે તો બાંધવી છે, વાતને ખીલે તો બાંધવી છે, એટલું નક્કી થાય છે. હજી એક ક્લેરિટીથી શું જોઈએ છે અને શું છોડવું છે એ વસ્તુ હજી ક્લિયર નથી દેખાતી, એવું મને વારંવાર આગળ કર્યા છે. એ વાત નહીં એટલે પછી એ વાતમાં કોમ્પ્લેક્સમાં આવીને ખરેખર નથી દેખાતું એવું ક્યારેક તો લાગે છે, નથી ભાસતું નથી ભાસતું એ જાણવા જાય ને ક્યારે ભાસવાનું નથી એવી રીતે.
પણ આમાં શું છે, આપણે દોષમાં ઊભા છીએ તો સ્પષ્ટ છે, અને બિલકુલ દોષ નથી કરવો એટલું જ આમાં તો ક્લિયર છે. ક્લેરિટી તો એટલી જ છે, એટલી જ આપવી જોઈએ કે બિલકુલ ન જોઈએ, એક કણ પણ દોષનું ન જોઈએ, એટલું જ ક્લિયર કરવાનું છે. આમાં લાંબી વાત ક્યાં છે, એક કણ પણ ન થાય એવી મારી સ્થિતિ મારી દશા જોઈએ બસ. જે ચાલવાનું બને છે એટલે રિઝલ્ટ નથી આવતું, રિઝલ્ટ નહીં આવવાનું કારણ એ છે કે ઉપર ઉપરથી ચાલવાનું થાય છે. વિચારવું નિર્ણય કરવો એમાં પણ રાગની પ્રધાનતા થાય છે. ભાવુકતામાં આવવાનું થાય, રાગની પ્રધાનતામાં થાય તો પછી એવું થાય, અંદરથી આવે કે આત્માને હવે આમ જ કરવું છે તો તરત જાગૃતિ રહેશે, સહેજેરા જાગૃતિ રહેશે.
બીજા મુમુક્ષુઓ માટે એવો અભિપ્રાય બાંધેલો કે એમના કરતાં જ્ઞાની પુરુષ પાસેથી માર્ગદર્શન લેવું જોઈએ, જે ભૂતકાળમાં મેં જે દોષ કર્યા હતા એમાંથી એમાંની આ એક એક વાત છે. આ વાત બીજા મુમુક્ષુઓને કહીને બીજા મુમુક્ષુઓના અહિતમાં પણ હું નિમિત્ત બન્યો, અને મારું પોતાનું પણ મેં અહિત કર્યું. જે આગળ વધેલા મુમુક્ષુઓ છે એમના માટે પણ મેં અનુચિત વ્યવહાર કર્યો છે, તથા બીજા મુમુક્ષુઓ માટે પણ મેં ઘણો અનુચિત વ્યવહાર કર્યો છે, ભાવમાં પણ એવા પ્રકાર વ્યવહાર કર્યો છે, અને બોલીને પણ એવા પ્રકારે અપરાધ મેં કરેલા છે, બીજાના દોષ ગાઈને મેં મારામાં મલિનતા વધારી છે અને પરલક્ષનું સેવન કર્યું છે. બીજા મુમુક્ષુ મને દોષ બતાવતા તેમાં પણ મેં મારી ભૂલ સ્વીકારી નહીં, એ વળી મારી પાછી એનાથી વધારે મોટી ભૂલ થઈ. આપની પાસે પણ દોષને પ્રગટ નહીં કરીને આપની માટે પણ અભક્તિના અને આજ્ઞા વિરુદ્ધતાના પરિણામ કર્યા છે, અને હું સ્વચ્છંદે ચાલ્યો છું. મારામાં અસરળતા ઘણી બધી છે, સરળતા જેવું કંઈ છે જ નહીં. મારામાં કોઈ ગુણ નહોતો, છતાં વળી મારી જાતને હું ગુણવાન માનતો હતો. મારામાં કોઈ પ્રયોજનનો દ્રષ્ટિકોણ નહોતો, અને હું આંધળો બની ગયો હતો, અને પરલક્ષ વધી ગયું હતું. હું વિષયોમાં ઘણો આસક્ત થઈ ગયો હતો અને મારું ભાન ભૂલેલો હતો. મારામાં વિષયાશક્તિ ઘણી છે, તેમ છતાં તે દેખાતું નથી. મેં બીજા જીવો પ્રત્યે પણ માન સેવ્યું છે, ક્રોધ કર્યો છે, માયાચારી કરી છે, અને પૈસા આદિના લોભ પણ કરેલા છે. આગળ વધેલા મુમુક્ષુઓના દોષનું અવલંબન લઈને સ્વચ્છંદને પોષ્યો છે. પથ્થરથી પણ વધારે કઠણ એવા મારું મન, મારામાં કોમળતા ન આવી. આપની વાણીની કોઈ અસર ન આવી, છતાં એ માનતો રહ્યો કે મને આપની વાણીની અસર આવે છે અને બીજાને નથી આવતી. શું થઈ ગયું, શું કર્યું, મેં શા માટે કર્યું, મેં આવું. પર સ્ત્રીઓને જોઈને આજે મેં ઘણી મલિનતા વધારી છે. આ બધું હોવા છતાં હું ઘણો ચાલાક અને બુદ્ધિશાળી છું એવો અહંભાવ કર્યો. બોલે કૂતરા અને ભૂંડની જેમ વિષયોમાં આસક્ત બનીને પડતો રહ્યો, મારામાં વૈરાગ્યનો એક અંશ ન આવ્યો. આટલું બધું ઝેર ભર્યું છે, છતાં આત્માને હજુ આંતરડીમાંથી કા રડવું નથી આવતું. કોનો સંગ કરવો એનો પણ વિવેક નથી મારામાં. મેં હસ્તમૈથુન આદિ કરીને પણ મારા વિષયના રસને પોષેલો છે. માનની અપેક્ષા વૃત્તિ થઈ આવતી, ભક્તિમાં નિષ્કામતા નહોતી, દ્રષ્ટિ મલિન છે મારી.
દર્શન મો વધે પરલક્ષી તો દર્શન મો વધે જ છે, સ્વચ્છંદ થી પણ દર્શન મો વધે છે. આકુરતા એ વખતે લાગવી જોઈએ.
મેં કેવા કેવા પ્રકારે માનનું સેવન કર્યું છે. સ્વાનુભૂતિ પ્રકાશ પત્રિકાનું કામ અને બીજા સાહિત્યનું કામ મેં બરાબર સંભાળી લીધું છે અને મને બરાબર આવડે છે એ પ્રકારે માનનું સેવન કર્યું છે. બીજું સ્વાનુભૂતિ પ્રકાશને લગતી જે ટપાલો આવતી અને પત્રિકાની પ્રશંસા આવતી એમાં ગમવાપણું લાગતું હતું, એમાં ગમવાપણું લાગતું હતું અને એમાં મીઠાશ વેદેલી છે. ત્રીજું, બીજા લોકો પણ મને માન આપે એવા પ્રકારના પરિણામ મારા ચાલી જતા હતા. હું પણ પરિભ્રમણની વેદનામાં આવેલો છું તો એ લોકોને ખબર નથી પડતી, હું આગળ વધેલો છું એ પ્રકારે મને પરિણામ માનના ચાલી જતા હતા. ભાઈશી પણ બીજાને વધારે રિસ્પોન્સ આપે છે અને મને ઓછો આપે છે અને મને પણ મળવો જોઈએ એવી સકામતા અને અપેક્ષાવૃત્તિ મારામાં આવેલી. બધાને ખ્યાલ આવવો જોઈએ કે હું કેટલું કામ કરું છું એવા પ્રકારે પણ માનનો સેવન કરેલું. હું મારા પરિણામ જાહેરમાં કહીશ તો કેવું લાગશે એ પ્રકારે માન આડું આવીને ઊભું રહેતું હતું અને એ માનને તોડવાને બદલે મેં હું પોષણ આપતો રહ્યો એને. સત્સંગમાં બીજાના દોષ સાંભળીને અને મારા દોષ નહીં બોલીને મારું પરલક્ષ વધાર્યું છે અને અંદરમાં હું મારા દોષના પક્ષપાતના ઘેરાવામાં દબાતો ગયો અને મારું માન વધતું ગયું. એ પ્રકારે માનને આડે પણ હું નહોતો કહી શકતો, એ પ્રકારે મારું માન મને આડું આવતું હતું હંમેશા. પછી મેં શૈલેષભાઈ માટે પણ ઘણા પરિણામ બગાડેલા, મુંબઈમાં, શ્રવણ બેલગોલામાં અને અહીંયા ભાવનગરમાં પણ. એમણે તો મારા માટે હંમેશા પ્રેમ જ રાખેલો પણ હું એમના માટે દ્વેષના પરિણામ કરતો રહ્યો એવા પ્રકારે મૂંઝા મેં કરી અત્યાર સુધી. બીજો મોટો અપરાધ મારાથી એ થઈ ગયેલો, ઓગસ્ટ મહિનામાં મુંબઈ આપ હતા પર્યુષણ દરમિયાન, ત્યારે આપના માટે મેં ખોટા પરિણામ કરેલા, વિપરીત પરિણામ કરેલા. એમ પરિણામ એ પ્રકારે વાયસી વખતે ચાલેલા. પૂજ્ય ભાઈશ્રી સ્ત્રીઓને વધારે માન આપે છે, મહત્વ આપે છે અને પુરુષોને ઓછું આપે છે. આવી ભયંકર કલ્પના કરીને આજીવે કેટલું પરિભ્રમણ વધારી નાખ્યું. આ પ્રકારે સ્વચ્છંદથી પરિભ્રમણ વધારી રૂપે આટલું બધું અંદરમાં થવા છતાં એ બધું મેં આપનાથી છુપાવ્યું એ વાત વધારે ખટકે છે અંદરમાં. આવું શા માટે કર્યું મેં? જ્યાં છૂટવાનું સ્થાન હતું ત્યાં જ બંધન વધાર્યું અને જ્યાં દોષ પ્રગટ કરીને છૂટી જવું જોઈએ એટલો પણ વિવેક ન આવ્યો. હું અક્કલ વગરનો, બુદ્ધિનું અભિમાન કરીને, મારી કુબુદ્ધિનું પ્રદર્શન કરીને પરિભ્રમણ વધાર્યું.
प्रमाद होता है क्या?
प्रमाद भी होता है भाई, छोटा छोटा कुछ घर का काम की इम्पोर्टेंस आ जाती है, थोड़ा सा ये कर ले वो कर ले, ऐसा कुछ जरूरी काम नहीं होता भाई, सिर्फ फिर भी हम लेट करते हैं भाई।
अभिप्राय में सत्संग का महत्व बहुत बहुत होना चाहिए।
एक बार